તારીખ 19/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું લંડનમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 254મો છે. ખંભાતના મુમુક્ષુભાઈઓ ઉપર આ પત્ર લખાયેલો છે. શ્રીમદ રાજચંદ્રજી એમના અનુયાયીઓમાં કૃપાળુ દેવ તરીકે નામથી પ્રસિદ્ધ છે. અત્યારે વ્યાપારાદિ પ્રવૃત્તિ કરતા કરતા વર્ષમાં એકાદ વખત એક બે મહિના માટે મુંબઈનો વ્યાપાર ધંધો છોડીને નાના એવા ગામમાં એ નિવાસ કરતા સત્સંગ વર્થે દોઢ બે મહિના સુધી જુદા જુદા ગામમાં રહેતા અને જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ કરતા. કુટુંબથી અને ધંધા વ્યાપારથી તદ્દન અલગ પડીને એ દિવસોમાં એ ખંભાત અને ખેડા જિલ્લાના કેટલાક ગામોમાં આવતા હતા. આ ખંભાતના મુમુક્ષુભાઈઓ જે પરિચયમાં આવેલા એમના ઉપર આ પત્ર લખાયેલો છે. મુમુક્ષુભાઈઓ ઉપર પત્ર લખાયેલો હોવાથી એમને આપેલો ઉપદેશ, મુમુક્ષુઓને આપેલો ઉપદેશ આપણે પણ મુમુક્ષુ હોવાથી આપણને લાગુ પડે છે. તેથી પત્ર આપણને લખાયો છે એવી રીતે આપણે સ્વાધ્યાયમાં લક્ષ રાખવું જોઈએ. પત્રનો હેડિંગ છે, મથાળો, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિસંગતા એટલે શંકા નહીં. જ્યાં શંકા હોય ત્યાં ભય થાય, જ્યાં શંકા ન હોય ત્યાં ભય ન થાય. જેમ કે અમે અત્યારે અજાણ્યા છીએ લંડનમાં, તો ક્યાંય જતા આવતા હોય તો એમ થાય કે કંઈ ભૂલા તો નહીં પડીએ ને, ક્યાંય બીજા ટ્રેનમાં તો નહીં ચડી જઈએ ને, ક્યાંય બીજે રસ્તે તો ટાઈમ નહીં ગુમાવાઈ જાય ને. નિશંક નથી, ખબર નથી કે અહીંથી અહીં જવાય છે, અહીંથી અહીં જવાય છે. એટલે જ્ઞાનનો અભાવ હોય છે ત્યાં શંકા પડે છે, અને જ્યાં પરિચિતપણું હોય છે, જ્ઞાન હોય છે, જાણપણું હોય છે ત્યાં શંકા નથી પડતી, એટલે ભય નથી લાગતો. નવા નવા કાર ડ્રાઈવિંગ ઉપર, સ્ટીયરિંગ ઉપર બેસે તો એને ભય લાગે કે એક્સિડન્ટ થશે તો, પણ બરાબર લાઇસન્સ મળે ત્યાં સુધીની પ્રેક્ટિસ કરી લીધી હોય અને સેલ્ફ કોન્ફિડન્સ આવી ગયો હોય તો પછી ભય નથી લાગતો, ગમે તેટલો ટ્રાફિક હોય કે ન હોય. એવી જ રીતે અહીંયા આત્માની બાબતમાં છે નિશંકતાનો વિષય. એ તો દ્રષ્ટાંત આપ્યા, મેં દાખલા આપ્યા છે. આપણે આપણું મૂળ સ્વરૂપ જાણતા નથી કે આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે. જે કર્મથી ઉત્પન્ન થયેલી પર્યાય છે, અવસ્થા છે, પર્યાય એટલે અવસ્થા, એને જ આપણે આપણું સ્વરૂપ માની લઈએ છીએ. જેમ કે અત્યારે આપણે ભાગ્ય યોગે મનુષ્ય થયા છીએ તો આપણે મનુષ્યપણું માનીએ છીએ. જે પશુ પક્ષી થાય છે એ પશુ પક્ષી પોતાને માને છે, પણ એ કાંઈ મૂળ સ્વરૂપ નથી અથવા કાયમી સ્વરૂપ નથી. એક અવસ્થા, ટેમ્પરરી, થોડા સમય માટે હોય છે, એ અવસ્થાનો નાશ થાય છે અને નાશ થવો એ અવસ્થાનો સ્વભાવ છે. પણ એને આપણે કાયમી તરીકે ધારી લઈએ, માની લઈએ, અને પછી એ કાયમ ન રહે તો આપણને ધક્કો લાગે છે, શોક લાગે છે, આપણને રિએક્શન આવે છે, એનું એવું બને છે. તો અહીંયા કૃપાળુદેવ એમ કહેવા માગે છે કે સ્વરૂપ માટે નિશંકતા હોવી જોઈએ તો નિર્ભયતા આવે. એ કેવી રીતે? કે આત્મા છે એ શાશ્વત છે, કદી નવો ઉત્પન્ન થતો નથી, જન્મ પામતો નથી, કદી નાશ થઈને મૃત્યુ એનું થતું નથી. શાશ્વત પદાર્થ છે એવું જો આપણને વિશ્વાસ આવે તો આપણને મૃત્યુનો ભય પહેલો વહેલો ચાલ્યો જાય. બધા જ જગતના મનુષ્યો મૃત્યુથી ડરે છે. અરે મૃત્યુના વિષયમાં ચર્ચા કરવા પણ કોઈ તૈયાર નથી, કે એવી વાતો તો યાદ પણ નહીં કરવી જોઈએ, એટલો બધો ભય લાગે છે માણસને. પણ એનું કારણ એ છે કે પોતે શાશ્વત છે એની ખબર નથી, અને મૃત્યુથી એટલે મારો નાશ થઈ જશે એમ સમજીને ભય પામે છે. તો એ ભય ક્યારે ચાલ્યો જાય? કે પોતાના શાશ્વત સ્વરૂપની નિશંકતા આવે ત્યારે. કે હું કાયમી છું, જેમ આપણી સંપત્તિની નિશંકતા આવે તો આપણને ભય નથી લાગતો, પણ શંકા પડે કે કોઈ લૂંટી જશે, કે ગમે તેમ કોઈ વખત મોટું એવા ફેરફારો થશે, કે કરોડપતિ રોડપતિ થઈ જાય છે એવા ફેરફારો જોવામાં આવે છે, એવું કંઈ થશે, વેપારમાં નુકસાની જશે, તો ભય થાય છે. એમ આત્માને શાશ્વત સ્વરૂપની નિશંકતા આવે તો મૃત્યુનો ભય ન થાય, તો પછી કોઈ પણ ભય ન થાય. કેમ કે સૌથી મોટો ભય મૃત્યુનો છે. જેને મોટો ભય ન થાય એને નાનો ભય થવાનો સવાલ રહેતો નથી, પછી બીજા બધા ભય ચાલ્યા જાય છે. આત્માનું સ્વરૂપ એવું છે કે જે એને સમજે, જાણે, અને એ જાણવામાં એને વિશ્વાસ આવે ત્યારે કોઈ પણ પ્રકારનો ભય એને ન થાય. હું મરીને ક્યાં જઈશ એવો પરલોકનો ભય પણ ન થાય. કોઈ ચોરીનો, લૂંટનો, રોગનો, પીડાનો, બાધાનો, કોઈ પણ પ્રકારના જે ભયો છે બધામાંથી કોઈ ભય ન થાય, એવી એક નિર્ભય દશા આત્મજ્ઞાન થવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્ઞાનીઓએ આત્મજ્ઞાન કરવાનો ઉપદેશ આપ્યો છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો, અનુભવો, વિશ્વાસ કરો કે તમારું સ્વરૂપ કેવું છે, અનુભવીને, એમને નહીં, સાંભળીને નહીં, વિચારીને નહીં, અનુભવીને નિશ્ચય કરો, નિશંક થાવ, તો નિર્ભય થઈ શકશો, અને નિર્ભય થઈ શકશો તો તમે નિસંગ એટલે કોઈના પણ સંગ વગર આનંદથી, શાંતિથી રહી શકશો, જીવી શકશો, આત્માના આનંદ અને શાંતિનો અનુભવ એકલા પણ તમે કરી શકશો. નહીતર એકલું જીવન કોઈને સંસારમાં પસંદ નથી, બધા જ કાંઈ ને કાંઈ સંગને ઈચ્છે છે, સાથને ઈચ્છે છે, પણ એ સાથ કાયમ રહેતો નથી કોઈનો, એટલે પછી પરિસ્થિતિ દુઃખની આવીને ગમે ત્યારે ઓચિંતી ઊભી રહે છે. આ પરિસ્થિતિ ટાળવા માટે અથવા દુઃખને ટાળવા માટે આત્માના જ્ઞાન કરવાનો, આત્માનું જ્ઞાન કરવાનો ઉપદેશ જ્ઞાનીઓએ આપેલો છે. એ આખા પત્રનો સાર હોવાથી એમણે આટલું હીલિંગ ઉપર લખેલું છે. હવે પત્રની શરૂઆત કરી છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. શું વાત કરે છે કે કર્મના પ્રકાર અનેક છે, અનંત છે, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. મુખ્ય પ્રકૃતિ ચાર છે, ક્રોધ, માન, માયા અને લોભ. પછી એની પેટા પ્રકૃતિ અનંત છે. ઘણો વિસ્તાર છે એનો શાસ્ત્રમાં. અને જે જે કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે, સંસારી જીવ એ ઉદયની અંદર જોડાય છે અને ચિત્ર વિચિત્ર પરિણામો, વિચિત્ર વિચિત્ર ભાવો એને થાય છે. એ બધા ભાવો દોષિત ભાવો થાય છે, દોષવાળા ભાવ થાય છે. ઓચિંતો માણસ શાંતિથી બેઠો હોય અને ગુસ્સો અંદર ને અંદર ચાલુ થઈ જાય. શાંતિથી સૂતો હોય ને એને સ્વપ્નમાં ચિત્ર વિચિત્ર પરિણામો ભાવો થવા માંડે. ન ઈચ્છતા હોય એવા ભાવો પણ, નહીં ધારેલા સમયમાં અચિંતા ચાલુ થઈ જાય છે. એ બધાનો અનુભવ છે. એ ઉપરથી જ્ઞાનીઓ એ સંબંધમાં જાણતા હોય છે કે દરેક માણસને, દરેક જીવને પૂર્વે કરેલા બાંધેલા ભાવો, પૂર્વે કરેલા ભાવોથી જે કર્મ બંધાયા છે એ ઉદયમાં આવે છે અને ઉદયમાં આવે છે ત્યારે એની અંદર એના જોડાણ થાય છે અને એ ભાવ ચાલુ થઈ જાય છે પાછા પૂર્વવત. એટલે દોષના કેટલા પ્રકારો છે કે અનંત પ્રકારો છે. કોઈને કોઈ જાતની પ્રકૃતિ દોષ, કોઈને કોઈ જાતની પ્રકૃતિ દોષ, કોઈને કોઈ જાતની પ્રકૃતિ દોષ. કોઈના પ્રકૃતિ સ્વભાવ એક સરખા જોવામાં આવતા નથી. એનું કારણ શું છે કે બધાએ જુદા જુદા પ્રકારના કર્મ બાંધ્યા છે. જેમ કોઈના ફેસ એક સરખા નથી, છે આપણે બધા માણસ, બધાને માણસના અવયવો હોવા છતાં પણ બધાના રૂપ રંગ અને ઘાટ જુદા જુદા છે. એનું કારણ પણ એ પૂર્વકર્મનો એ જ પ્રકારનો ઉદય છે. આપણે એવા જ પ્રકારના, જેવા પ્રકારના ભાવ કર્યા છે તેવા પ્રકારના ઉદય ભોગવીએ છીએ આપણે. અને બધાએ ભિન્ન ભિન્ન જુદા જુદા પ્રકારના ભાવો કર્યા છે એટલે બધા એને જુદા જુદા ઉદય હોય છે. એક હાંડલામાંથી દાળ ભાત શાક રોટલી બધા ખાય, એકને ગેસ થાય, બીજાને ઝાડા થાય, ત્રીજાને તાવ આવે ને ચોથાને તંદુરસ્તી વધે. કોઈ માંદા પડે, કોઈ સાજા થાય. ખાધું છે બધાએ, એક જ સરખી રસોઈ બનાવેલી, એક જ ટેબલ ઉપર બેસીને જમીએ છીએ આપણે એક સાથે. છતાં બધાનું ફળ જુદું જુદું કેમ છે કે બધાને કર્મનો ઉદય જુદો જુદો આવે છે પૂર્વકર્મ પ્રમાણે. એ સાબિત કરે છે કે જીવને બધાને જુદા જુદા કર્મનો ઉદય આવે છે અને એ જ પ્રકારે જેમ જેમ ઉદય આવે છે તેમ તેમ એના પરિણામો થાય છે, ભાવો થાય છે અને એ બધા દોષિત ભાવો છે. એનાથી નવા કર્મ બંધાય છે, જૂના કર્મ ભોગવાય છે, નવા કર્મ બંધાય છે અને એ રીતે સાયકલ ચાલુ રહે છે સંસારની. મુખ્ય એના બે વિભાગ છે, એક શુભ અને અશુભ. શુભ કર્મનો ઉદય હોય ત્યારે અનુકૂળતા ભોગવવા મળે છે, અશુભ કર્મનો ઉદય હોય ત્યારે પ્રતિકૂળતા ભોગવવા મળે છે. જેમ રોગ અવસ્થા અને તંદુરસ્તીની અવસ્થા, સાતા અને અસાતા, એ તો દોષના પ્રકારની વાત કરી. હવે મુદ્દાની વાત એ કરવી છે એમને. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. મુમુક્ષુપણો, મુમુક્ષુતા એટલે મુમુક્ષુપણો. મુમુક્ષુપણો એટલે શું? મોક્ષ પામવાની ઈચ્છા. મોક્ષ પામવાની ઈચ્છા એટલે સંસારનો નાશ કરવાની ઈચ્છા. હવે આપણે સામાન્ય રીતે બધા એવું ઈચ્છીએ છીએ કે સંસારની લીલી વાડી રહીએ તો સારું. જ્ઞાનીઓની નજર, જ્ઞાનીઓનો વિચાર, જ્ઞાનીઓનો નિર્ણય, જ્ઞાનીઓનો ધ્યેય કંઈક જુદું છે. સંસારમાં દુઃખ ઘણું છે, સુખ નામ માત્ર છે, એવો એમનો અનુભવ બોલે છે. બહારથી જેને બધા સુખી કહે એનું અંતર પૂછો ત્યારે કાંઈ ને કાંઈ આધિવ્યાધિ ઉપાધિમાંથી એ બતાવશે કે ભાઈ આમ તો બધું બરાબર છે પણ હવે છતાંય તે આમ છે ને તેમ છે, એ વાત કાંઈ ને કાંઈ નીકળવાની. એ બધાનો ટોટલ, બધાનો સરવાળો જ્ઞાનીઓએ માર્યો છે કે સંસાર કેવળ ક્લેશ અને દુઃખમય છે અને એમાં પણ જન્મતી વખતનું દુઃખ ઘણું છે જે આપણને યાદ નથી રહેતું, પણ બાળક જન્મે છે અને રડે છે એ આપણે સમજી શકીએ છીએ. પછી બાળપણના દુઃખો હોય છે, ત્યાર પછી સંસારમાં ઉપાધિના દુઃખ ઓછા નથી, ટેન્શનમાં દુનિયા આખી જીવે છે. ભલે આ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધા રિચ કન્ટ્રીઝ ગણાય છે, છતાં પણ ધનાઢ્ય દેશોમાં ટેન્શન ઓછું નથી, બધા ટેન્શનમાં જીવે છે. અને સૌથી મોટું દુઃખ ટેન્શનનું છે. ટેન્શન વધી જાય ત્યારે માણસ સ્યુસાઇડ કરે છે, આત્મઘાત પણ કરે છે. એટલે મરવા કરતાં પણ, મૃત્યુ કરતાં પણ ટેન્શનનું દુઃખ વધારે છે એ સાબિત થાય છે. મૃત્યુ, મરવા મરતી વખતે પ્રાણ છૂટે છે ત્યારે પણ વેદના ઘણી થાય છે. મોટા ભાગે તો માંદગી ભોગવી ભોગવીને માણસ અથવા એક્સિડન્ટથી એવી રીતે કોઈને કોઈ રીતે પીડા ભોગવતો ભોગવતો અથવા ન પીડા ભોગવતો હોય ને હાર્ટ એટેક આવે તો પણ એ વખતનો તો થોડી સેકન્ડો માટે પણ અસહ્ય દુઃખ હોય છે. એમ દુઃખ ખૂબ જ છે સંસારમાં. એ બધા દુઃખોનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે, જે ઉપાય તરફ આપણું ધ્યાન નથી ગયું, નથી જતું, એ એક મોટી ટ્રેજેડી છે, એક મોટી કરુણતા છે, એ છે આત્મજ્ઞાન. જો માણસ પોતાના મૂળ સ્વરૂપનું, આત્માનું સ્વરૂપનું જ્ઞાન કરે, સ્વરૂપનો અનુભવ કરે, તો કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ સુખ શાંતિ અને આનંદથી જીવી શકે છે. અનુકૂળતા પ્રતિકૂળતાઓ બધી જ ગૌણ કરી શકે છે અને સુખ શાંતિથી જીવન જીવી શકે છે. એ એક બહુ મોટી વાત છે અને એ આત્મજ્ઞાનનો વિષય જૈન દર્શન સિવાય, જૈન ધર્મ સિવાય આ જગતમાં તો બીજે ક્યાંય નથી. એ એક બહુ મોટી વાત આપણા સૌભાગ્યની છે કે આપણે એ બીજે ક્યાંય જોવા, ગોતવા જવું પડે એવું નથી. સવાલ રહ્યો દરકારનો કે આપણે એના માટે કેટલી દરકાર કરીએ છીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે હંમેશને માટે સુખી થવું. હંમેશને માટે સુખી થવું એટલે મૃત્યુ વખતે પણ દુઃખ ન થાય અને નવો જન્મ થાય ત્યારે પણ દુઃખ ન થાય, પછી ક્યાંય દુઃખ જ ન થાય એમ સમજો ને. આવી એક બહુ મોટી વાત એવી છે કે જેની કિંમત કોઈ ટર્મમાં થઈ શકે એવું નથી, એની કોઈ ટર્મિનોલોજી હજી નથી નીકળી કે એની કિંમત કેવી રીતે કરી શકાય. આપણને કોઈ એમ કે એક ટેબ્લેટ ખાવ તો તમે મરશો જ નહીં બોલો, તો આપણી ટેબ્લેટની કેટલી કિંમત આપીએ, કેટલા પૈસા આપીએ. છોકરાને માથે દેવું કરીને આપણે જીવતા રહેવામાં તૈયાર થઈએ, કેમ કે જીવતા રહીએ તો કમાઈ લેશું. અત્યારે ભલે દેવું કરે લોન લઈએ. આ એટલી મોટી વાત છે, એક મૃત્યુ નહીં, હવે પછીના જન્મ મરણના અનંત મૃત્યુને જીતવા હોય તો, બચવું હોય તો એનાથી. આત્મજ્ઞાન અને સમ્યક દર્શન એ બહુ મોટી વાત, આપણને જોગાનું જોગે કાકતાલીય ન્યાયથી મળી છે. કાકતાલીય ન્યાય એટલે કાગડાને બેસવું ને ડાળને પડવું. કાગડાના ભારથી કાંઈ ઝાડની ડાળી ન પડી જાય, પણ હળી ગઈ હોય એટલે એનું પોતાનું વજન હોય છે ડાળને. કાગડો બેસે અને એની વજનથી જરાક ઝૂલે એટલે એના પોતાના જ ટેન્શનથી પડી જાય. કાગડો બેઠો ને ડાળ પડી, એમ આપણને ખબર નથી કે આપણે કેમ મનુષ્ય થયા. ખબર હોય તો કયો કોઈ કે આપણે માણસ કેમ થયા છે. જ્ઞાનીઓને ખબર છે કે કોઈ પણ જીવ માણસ ક્યારે થાય, કોઈ પણ જીવ પશુ પક્ષી ક્યારે થાય, કોઈ પણ જીવ દેવલોકમાં ક્યારે જાય, કોઈ પણ જીવ નરકમાં ક્યારે જાય, એ બધા એના હિસાબ કિતાબ છે આપણા કર્મ ગ્રંથની અંદર. પણ એ બધી લાંબી ચોડી બહુ વાતો છે. પણ સરવાળો એ છે કે જો ખરેખર સુખી થવું હોય તો, એટલે કેવી સુખ, નિરાકુળ સુખ, આકુળતા વાળું સુખ નહીં. ખાતા ખાતા આકુળતા થાય, ટીવી જોતા જોતા આકુળતા થાય, થાકી જવાય, કોઈ પણ સુખ લેવા જાઓ ને થાકી જાઓ, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એ સુખ નહીં. જેમાંથી નીકળવું ગમે નહીં, જેમાં હંમેશા રહેવું ગમે એવું શાંત 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 નિરાકુળ સુખ, એ સુખ મેળવવું હોય તો કોઈ પણ જાતનો ચાર્જ દીધા વગર ફક્ત અજ્ઞાન પલટાવીને જ્ઞાન કરવાનું છે. આનો ચાર્જ નથી રાખ્યો. અહીંયા તો ડગલે ને પગલે પાઉન દેવા પડે છે એવું નથી. હમણાં એક કહ્યું પેડિંગ્ટનમાં ગયા કે ભાઈ અમારે જવું છે ટોયલેટમાં જવું છે, તો કે એન્ટ્રન્સ ફી 20 પેન્સ છે અને ટોયલેટનો ઉપયોગ કરવો હોય તો 1 પાઉન્ડ કે 1.5 પાઉન્ડ કાંઈ બોર્ડ મારેલો હતો. નવાઈ લાગી ઇન્ડિયામાં આપણને એ તો સગવડ છે કે અમે તો પૈસા નથી, પેશાબ કરવાના પૈસા નથી દેવા પડે. હા તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા તો નાનામાં નાની વાતમાં આપણે કંઈ ને કંઈ ચાર્જ ચૂકવવો પડે છે. જ્ઞાનીઓએ સમ્યક દર્શન અને આત્મજ્ઞાન ફ્રી ઓફ ચાર્જ બાંટ્યા છે. અમે અહીંયા પિરિયોડિકલ છે ને હમણાં બધાને આપ્યું ને એ ફ્રી જ મોકલીએ છીએ. દર મહિને 4500 નકલ મોકલીએ છીએ ભાવનગરથી હિન્દી ને ગુજરાતી મળીને, અને વર્લ્ડમાં બધે જાય છે, યુકેમાં જાય છે, બધા ઓસ્ટ્રિયામાં જાય, ઓસ્ટ્રેલિયામાં જાય છે, અમેરિકામાં જાય છે, બધે જાય છે. તો ફ્રી ઓફ ચાર્જ જ મોકલીએ છીએ કે જ્ઞાનદાન કરવું હોય તો પૈસા ન લેવા, બાકી એ દાન કરવાનું દાનના પૈસા લેવા એવું તો હોવું જ ન જોઈએ ને, એ પ્રિન્સિપલ ઉપર પોલિસી છે એની. એટલે જ્ઞાનીઓએ એ ચીજ કોઈ પણ જાતના બદલા વગર, કોઈ પણ જાતની અવેજી વગર સંપૂર્ણ સુખી થવાનો ઉપાય બતાવે છે, અને આપણે દરકાર કરીને એનો લાભ લઈએ એટલું જરૂરી છે આમાં, એથી વધારે કઈ જરૂરી નથી. સર્વથી મોટો દોષ શું છે કે મુમુક્ષુતા એટલે મોક્ષની સાચી ઈચ્છા, મોક્ષની ખરી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી આપણને ક્યારે પણ. આપણો આત્મા અનાદિથી છે, જન્મ મરણ જન્મ મરણ કરતો કરતો અનંત કાળથી અત્યારે મનુષ્ય પણ ભોગવી રહ્યો છે, પણ આપણને ખરેખર આ સંસારના જન્મ મરણથી અને પરિભ્રમણથી છૂટવાની સાચી ઈચ્છા ક્યારે પણ થઈ નથી. એ આપણો સર્વથી મોટો દોષ અથવા સર્વથી મોટો અપરાધ જ્ઞાનીઓની નજરમાં છે. આપણને કદાચ ન લાગતો હોય, પણ આ જ્ઞાનીઓની નજરમાં સૌથી મોટો દોષ આ છે. એટલે એની બીજી સાઈડ કહું તો, જ્ઞાનીએ એમ ન કહ્યું કે તું મંદિર જતો નથી માટે તારો દોષ છે, તું વેપાર ધંધો અને ગૃહસ્થના કાર્યો કરે છો માટે તારો દોષ છે, તું ગુસ્સો કરે છો માટે તારો દોષ છે, તું વેપારમાં ચોરી કરે છો માટે દોષ છે, કે તું અનેક પ્રકારના બીજા તને દોષિત ભાવ થાય છે, બધા દોષને ગૌણ કર્યા કે આ બધા અનંત પ્રકારના દોષ છે અમને ખબર છે. મોટો દોષ કયો છે? સંસારના જન્મ મરણ અને પરિભ્રમણથી છૂટવીને મોક્ષમાં જવું એવી ખરી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી, એ જ જીવનો સર્વથી મોટો દોષ છે. હવે કેમ ઈચ્છા થતી નથી? કે સંસારનો મોહ એવો છે કે સંસારની લીલી વાડી રાખવી બધાને ગમે છે. આ એક એવું કારણ છે કે જે છોડ્યું છૂટતું નથી અને આત્મજ્ઞાન થતું નથી અને આ દોષ મટતો નથી. આ દોષ મટે તો જ આત્મજ્ઞાન થાય. સમ્યક દર્શન આત્મજ્ઞાન એ મોક્ષ માર્ગ છે, અને મોક્ષ પામવા માટે મોક્ષનો માર્ગ એટલે ઉપાય, એનું પહેલું પગથિયું મુમુક્ષુતા ઉત્પન્ન થવી તે છે. મોક્ષ માર્ગનો એન્ટ્રન્સ અહીંથી છે, અહીંથી દાખલ થવાય છે. એ દાખલ નથી થઈ શકવા નથી થઈ શકાતું એનું કારણ શું છે? એવું નથી કે મંદિર જઈએ માટે મુમુક્ષુતા છે, પુસ્તક વાંચી માટે મુમુક્ષુતા છે, દાન દઈએ ને યાત્રા કરીએ માટે મુમુક્ષુતા છે, માળા ફેરવીએ કે જપતપ કરીએ કે ઉપવાસ કરીએ માટે મુમુક્ષુતા છે, એવું કંઈ નથી. બીજી જ વાત છે કે એ બધું ટ્રેડિશનલ છે, રિચ્યુઅલ છે, રૂઢિગત રીતે આપણે કરીએ છીએ, એમાં મોક્ષનો માર્ગ કાંઈ આપણા હાથમાં ન આવે. એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવી જોઈએ, એમ અહીંયા કહેવા માંગે છે. સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવી એટલે એની જરૂરત દેખાવી જોઈએ. જરૂરત જો દેખાય તો સંસાર છોડવો છે, સંસાર નથી જોઈતો એ વાત ઊભી થશે, કેમ કે બે વિરુદ્ધ છે. મોક્ષ એટલે સંસારથી મુક્ત થવું, સંસારથી મુક્ત થવું એટલે સંસારના દુઃખોથી મુક્ત થવું, સંસારના દુઃખોથી મુક્ત થવું એટલે દુઃખોના કારણ જે દોષિત ભાવો છે એનાથી મુક્ત થવું. મોક્ષ પામવું એટલે નિર્દોષ થવું, નિર્દોષ થવું એટલે નિર્દોષતાની સાથે જે નિરાકુળ સુખ છે, શાંતિ છે, આનંદ છે, એનો અનુભવ કરવો. બંને વિરુદ્ધ છે. જેને સંસાર જોઈએ છીએ એને મોક્ષ નથી જોઈતો, જેને મોક્ષ જોઈએ છીએ એને સંસાર નથી જોઈતો. આમ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે વાત સાંભળવા મળે છે વગર ચાર્જ લીધા વિના, પણ સંસારને છોડવાનો ચાર્જ બહુ મોટો છે પાછા. એમાં તો બહુ મોટી વાત આવી ગઈ. પછી કે તો બધું સંસારનું શું જરૂર, ખાસ કરીને જરૂરિયાતોનું શું, ખાસ કરીને આપણી જવાબદારીઓનું શું, આ બે વાત સામે આવીને ઉભી રહી છે કે આપણી સંસારિક જવાબદારીનું શું અને આપણી જરૂરતનું શું. માણસ છીએ, અનેક જાતની ઈચ્છાઓ થાય છે, ઈચ્છિત વસ્તુ આપણને ન મળે તો દુઃખ થાય છે, મળે તો સુખ થાય છે, આ આપણી હાલત છે. એટલે એ બધી જરૂરતોનું શું અને એ સિવાયની જે આપણી કૌટુંબિક જવાબદારીઓ હોય છે, વ્યાપારિક જવાબદારીઓ હોય છે, રાજકીય સામાજિક બધી જવાબદારીઓ હોય છે, એનું શું, આ બધા પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે આ બધા પ્રશ્નો સામા આવે છે ત્યારે એક પ્રશ્ન એની સામે વિચારીએ તો બધો ફેંસલો થઈ જાય છે કે આપણે પહેલા માણસ છીએ કે પહેલા આપણે જીવ છીએ. પહેલા આપણે શું કે પહેલા આપણે આત્મા છીએ. જો પહેલા આપણે આત્મા ન હોય તો આ આત્મા ચાલ્યા ગયા પછી આ શરીરની કિંમત કેટલી આવે છે ને કેટલી થાય છે કે કોઈ ઘરમાં રાખવા માંગતું નથી. જલ્દી કાઢો, જલ્દી કાઢો. અને પછી આપણે દેશમાં તો અસ્થિ હાડકા લઈ આવે છે સ્મશાનમાંથી, પણ ઘરમાં ન રાખવા દે, ઘરની બહાર એન્ટ્રી ન આપે એને. એટલે શરીરની કોઈ કિંમત નથી, જે શરીરને આપણે ખૂબ સાચવીએ છીએ. અરે શરીર તે જ હું એમ માનીને ચાલીએ છીએ. એ શરીર એ ભ્રાંતિ છે. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો એક 142 કડીનું શાસ્ત્ર લખ્યું છે. એમાં મુમુક્ષુની વ્યાખ્યા એમ કરે છે, માત્ર મોક્ષ અભિલાષ. એકમાત્ર મોક્ષની અભિલાષા હોય એને મુમુક્ષુ કહીએ. અને જ્યાં સુધી એવી મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આ સંસારના દુઃખો મટવાના નથી, એ વાત ભૂલવા જેવી નથી. જૈન, એને જૈન ધર્મ કહેવાય છે. એટલે જૈન ધર્મ એ એક એબ્સોલ્યુટ સાયન્સ છે, બીજું કાંઈ નથી. આ એક કમ્પ્લીટ સાયન્સ છે, મોક્ષ સુધી પહોંચી જવાય છે એવું વિજ્ઞાન છે. એટલે ધર્મનો એટલે અહીંયા મહત્વની વાત એ છે કે મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ, એ મુમુક્ષુતા ઉત્પન્ન થવી જોઈએ આપણામાં. આપણે આપણા પોતાના આત્માને ઇન્વોલ્વ કરીને હવે આ વાત વિચારવાની છે કે મુમુક્ષુતા આપણને ક્યારે ખરેખર ઉત્પન્ન થઈ છે કે નહીં, અથવા આપણે સાંસારિક અનુકૂળતાઓને કેટલી ઈચ્છીએ છીએ અને મોક્ષને એના પ્રમાણમાં કેટલા પ્રમાણમાં ઈચ્છીએ છીએ, એ આપણે સૌથી પહેલા આપણી જાતને પૂછીને અથવા આપણી જાતને તપાસીને આપણે નક્કી કરી લેવું જોઈએ. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. મનુષ્ય છે એ કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લે છે. બાકીની ત્રણ ગતિમાં સંપ્રદાય નથી. દેવલોકમાં કોઈ ધર્મનો સંપ્રદાય નથી, પશુ પક્ષી ઢોર ઢાકરને કોઈ ધર્મનો સંપ્રદાય નથી, અને નારકીના જીવોને પણ કોઈ ધર્મનો સંપ્રદાય નથી. મનુષ્ય આત્મા છે, મનુષ્યનો જીવ છે, એમાં ધર્મની પ્રધાનતા છે. જે કોઈ કુળમાં જન્મ લઈએ ત્યાં કાંઈ ને કાંઈ તો ધર્મનો સંપ્રદાય હોય જ, અને એના પ્રમાણે કાંઈ ને કાંઈ ધર્મનું ચાલતું જ હોય. આપણે ત્યાં હિન્દુસ્તાનમાં એમ કહીએ કે ભાઈ કોળી વાઘરી હોય તો મેલડીને માનતો હોય, એની મેલડી માતા હોય, પણ એ કોઈને કોઈ કાંઈ ને કાંઈ તો ધર્મને અમે કરતા જ હોય. પછી ક્રિશ્ચન હોય તો ભલે રવિવારે ચર્ચમાં જાય, અને મુસલમાન હોય તો શુક્રવારે જુમ્મા કે જુમ્મે મસ્જિદમાં નમાજ પઢવા જાય ઓછામાં ઓછો. એટલે મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે, અને ધર્મ જેને કહેવાય છે એવું જે વિજ્ઞાન છે, અથવા જેને સમ્યક દર્શન, આત્મજ્ઞાન અને સમ્યક ચારિત્ર કહે છે, એ મનુષ્યની દશામાં પામવાની સૌથી વધારે અનુકૂળતા છે. બાકી ત્રણ ગતિમાં એટલી અનુકૂળતા નથી, કેમ કે ત્યાં ધર્મ જેવું છે નહીં કાંઈ, અને અહીંયા ધર્મ પહેલા છે, જન્મે ત્યારથી જ પહેલા જ એ કુળને કોઈ કુળ ધર્મમાં આવેલો હોય છે. એટલું મનુષ્ય ગતિમાં ફરક છે, અને તેથી તે પોતપોતાના ધર્મમત પ્રમાણે પ્રવૃત્તિ કરવાનું કાર્ય કરે છે દરેક મનુષ્ય. અને એમ માને છે કે આપણે કંઈક ધાર્મિક જન છી, મુમુક્ષુ છીએ, પણ એનું નામ મુમુક્ષુતા નથી. પછી ગમે તે સંપ્રદાયમાં રૂઢિગત પ્રમાણે ભલે કાંઈ ને કાંઈ ક્રિયા કરતા હોય તો પણ એનું નામ કાંઈ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા એટલે મુક્ત થવાની ઈચ્છા. મૂળ સંસ્કૃત શબ્દ છે મૂંચ, મૂંચ મૂંચ ટુ લીવ, લીવ એટલે છૂટવું, છૂટી જવું. ક્યાંથી છૂટી જવું? દુઃખોથી છૂટી જવું, દોષોથી છૂટી જવું, અને એના ફળ જે દુઃખ છે એનાથી છૂટી જવું, એનું નામ મોક્ષ છે. મોક્ષ એટલે કોઈ એવી ચીજ નથી, એવી જગ્યા નથી કે જ્યાં બધી સગવડો છે અને અગવડ કાંઈ નથી, એવું કોઈ સ્થાન નથી મોક્ષ એટલે. મોક્ષ એટલે બધા દુઃખોથી, દુઃખના કારણોથી છૂટી જઈ અને આત્મા સુખ શાંતિને હંમેશને માટે શાંતિને પરમાનંદને પામે, એને મોક્ષ કહે છે. અને એ મોક્ષ પામવાની જે વિદ્યા છે, જ્ઞાન છે, એને અધ્યાત્મ વિદ્યા કહે છે. અને આખા વિશ્વમાં અધ્યાત્મ વિદ્યાનું સ્થાન કોઈ પણ હોય તો તે હિન્દુસ્તાન અને ભારત છે, એ સિવાય અધ્યાત્મ વિદ્યા ક્યાંય નથી. દરેક સંપ્રદાયને પોતાના ધર્મગ્રંથો છે, પોતપોતાની ફિલોસોફી છે, પણ જૈન ધર્મમાં, જૈન શાસ્ત્રમાં જે ફિલોસોફી છે એના પ્રમાણમાં એક ટકો પણ બીજે ક્યાંય નથી, બીજા સંપ્રદાયોમાં નથી. એમ આજે આપણે ગર્વથી છાતી ઠોકીને કહી શકીએ એવી વાત છે, અને એ વાત બધા સ્વીકારે છે. આપણા જૈન શાસ્ત્રો આજે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આવેલા છે વર્ષોથી, હિટલરના વખતથી અમે એના માટે જ આવ્યા છે. અહીંની બ્રિટિશ લાઇબ્રેરીમાં, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જૈન ગ્રંથો પુષ્કળ પડ્યા છે. બે દિવસથી અમે જોઈએ છીએ, તપાસીએ છીએ, કેટલા કેટલા ગ્રંથો પડ્યા છે, હજારો ગ્રંથ પડ્યા છે, કેટલા સેંકડો હજારો ગ્રંથ પડ્યા છે. એ લોકો લઈ જાય છે ત્યાંથી, આજે પણ લઈ જાય છે, દર વર્ષે ત્યાં આવે છે. અમે તો પહેલા વહેલા એવા આ કામ માટે, એ લોકો તો દર વર્ષે આ કામ માટે ત્યાં આવે છે અને દર વર્ષે ત્યાંથી ખરીદીને લઈ જાય છે ગ્રંથો, ખૂબ પુસ્તકો લઈ જાય છે. એટલી દરકાર એ લોકો કરે છે, સમજે છે કેટલો, એ બીજી વાત છે એમાંથી. કારણ કે સમજવા માટે તો ગુરુ જોઈએ, ગુરુગમ જોઈએ, એ વગર કાંઈ સમજાય નહીં. પણ એ લોકોની નજર ભૌતિક વિજ્ઞાન ઉપર હોવાથી, અને આપણા તીર્થંકરોએ બધું જ વિજ્ઞાન સર્વજ્ઞ હતા ને, એટલે કાંઈ નહોતા જાણતા એવું કાંઈ નહોતું, કોઈ વાતથી અજાણ્યા નહોતા. એક પરમાણુમાં અનંત ગુણધર્મો છે એ જૈન શાસ્ત્ર લાખો કરોડો અબજો વર્ષથી બોલે છે. અને આજે જેને એટમ કે છે આ લોકો, એ તો અનંત પરમાણુનો સ્કંધ છે. એટલી બધી જૂની ઝીણી વાતો એમાં લખેલી છે, એનો અભ્યાસ કરવા માટે એ લોકો લઈ જાય છે. અને એનો અભ્યાસ એ આપણા કરતાં પણ સારી રીતે કરે છે, અને સારી રીતે એ લોકોએ શોધખોળ પણ એના ઉપર કરી છે. પણ આપણી નજર આત્માના સુખ દુઃખ ઉપર હોવાથી આપણે ભૌતિક વસ્તુઓ, ભૌતિક શાસ્ત્રો, ભૌતિક વિજ્ઞાનને ગૌણ કરીને આત્મા સુખ શાંતિને કેવી રીતે પામે એનો વિચાર પહેલા મુખ્યપણે કરીએ છીએ અને કરવો જોઈએ એમ આપણને લાગે છે. મુમુક્ષુતા તે છે. હવે એક મુમુક્ષુતાનો સિમ્પટમ જેને કહી શકાય, લક્ષણ, એ અહીંયા કૃપાળુદેવ દર્શાવે છે. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરવો તેને મુમુક્ષુતા કહે છે. એટલે શું કહે છે કે જ્યારે કોઈ પણ જીવની મુક્ત થવાની, મોક્ષ પામવાની ઈચ્છા થાય છે, ખરેખરી ઈચ્છા થાય છે, અંતરની ઈચ્છા થાય છે, ઉપર ઉપરની નહીં, ઉપર ઉપરની ઈચ્છા ચાલી જતા વાર નથી લાગતી, અને અંતરની ઈચ્છા હોય છે તો એ ગમે તે પરિસ્થિતિમાં એ ઈચ્છા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. અંતરની ઈચ્છા છે એ તરસ, પાણીની તરસ જેવી છે. પાણી ન મળે તો તરસ વધતી જાય, જેમ પાણી ન મળે ને સમય જાય એમ તરસ વધતી જાય. નથી પાણી મળતું એટલે ચાલો કાંઈ નહીં, હવે ગાંઠિયા ખાઈ લ્યો એમ કોઈ નહીં કે, ઉલટાની તરસ વધી જાય કે ચાલો એનું કાંઈ બીજો કોઈ રસ્તો મેળવી લઈએ. નહીં, પાણીમાં પાણીનું કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં, પાણી એટલે પાણી જ જોઈએ. એમ જેને સાચી મોક્ષની ઈચ્છા થાય એને તૃષા કહે છે, મોક્ષની તૃષા કહે છે, તરસ કહે છે. અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ આત્માને જંપ વળતો નથી, એને ચેન પડતું નથી. જેમ પાણી વિના ચેન ન પડે એમ એ આત્માને ચેન નથી પડતું. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે એમ સમજવું કે સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે. નહીતર અમુક ટાઈમ ધર્મની ક્રિયા કરી પછી પાછા સંસારના કાર્યોમાં એટલા બધા ઘૂસી જવાય, એટલા બધા તલ્લીન થઈ જવાય કે જાણે ધર્મને આપણે કાંઈ લેવા દેવા છે નહીં. એ બધું રૂઢિગત પ્રમાણે એવું જ બને. ખરી ઈચ્છા ધર્મની જુદી વાત છે, મોક્ષની ખરી ઈચ્છાની વાત સાવ જુદી છે. તો એનું સિમ્પટમ શું? એવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, બહુ બહુ ઊંડા વિચારથી કૃપાળુદેવે આ વાત અહીંયા લખી છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. મોહની આસક્તિના અનેક પ્રકાર છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કપડાનો મોહ, કોઈને સંગીતનો, કોઈને ખાવાનો, કોઈને કાંઈ, કોઈને કાંઈ. એ સર્વ પ્રકારની મોહનીથી ઉત્પન્ન થતી જે આસક્તિ છે, આસક્તિ એટલે પરિણામનું જ્યાં ખેંચાણ થાય એને આસક્તિ કહે છે, એ વખતે મૂંઝવણ થઈ આવે. જો ખરી મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય તો આ એકનું લક્ષણ છે. સામાન્યપણે સંસારી જીવને બધાને મોહ અને આસક્તિ હોય છે અને એને મોહને આસક્તિના પરિણામો અથવા ભાવો જ્યારે જ્યારે થાય ત્યારે એને રસ પડે છે, એને મીઠાશ આવે છે, સારું લાગે છે, મોહ મીઠો લાગે છે. દીકરા કરતા દીકરાનો દીકરો વધારે વાલો લાગે છે એમ આપણે ત્યાં એમ કહે છે કે અથવા વ્યાજ છે, મૂડીનો વ્યાજ છે, વધારે વાલો છે એમ કહે છે. એ શું બતાવે છે કે એમાં મીઠાશ છે, એમાં રસ છે જીવને, અને તેથી કરીને એનાથી ઉત્પન્ન થતો, મોહથી ઉત્પન્ન થતો સંસાર એ જીવને ચાલુ ને ચાલુ રહે છે. એ સંસાર છૂટતો નથી, મટતો નથી, ને જીવ મોક્ષ પામતો નથી. અનંત અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે, સાદી ભાષામાં કહીએ તો રખડી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે, અને છતાં પણ સાચા સુખનો ઉપાય શોધતો નથી. ઘણી વાર એ વિચાર આવે છે, માણસ દુખી થતો હોય છે ત્યારે દુઃખ સુખી થવાનો ઉપાય ગોતે છે, અને જ્યાં સુધી દુઃખ ન મટે ત્યાં સુધી સુખી થવાના ઉપાય માટે એ પ્રયત્નશીલ રહે છે, રહે છે ને રહે છે. એક દાખલો લઈએ, આપણે બીમાર થયા અને બીમારીનું પીડાનું દુઃખ છે આપણને, રોગનો. રોગ મટાડવા માટે આપણને ક્યારે ચિંતા નથી હોતી, એ કયો રોગ થાય ને રોગ મટાડવાની ચિંતા ન હોય એવું એ ક્યારે બને ખરું, કે કોઈ ભૂલે નહીં. કોઈ એમ કે ભાઈ હવે ચિંતા છોડો તો કઈ ક્યાંથી છૂટે, અહીંયા પીડા થાય છે, દુઃખી થઈએ છે. રોગ મટાડવા માટે આપણે કાંઈ ને કાંઈ દવા ને ડાક્ટર ને મેળવીએ છીએ, છતાં રોગ ન મટે તો દવા ને ડાક્ટરને બદલી નાખીએ છીએ. આપણે એવું નથી કે રોગ ન મટે એટલે તેનો તે ડાક્ટર ચાલુ રાખવો, આપણો ફેમિલી ડોક્ટર છે ને, એવું નથી. ફેમિલી ડોક્ટરને ખુદને પૂછીએ છીએ, કોઈ મોટા ડોક્ટરને આપણે સલાહ લેવીશું, તમારાથી કઈ થતું નથી, 8-15 દિવસ થઈ ગયા, બધા ટેસ્ટ તમે કરાવી લીધા, કઈ બધા ટેસ્ટ માંથી કઈ નીકળ્યું નહીં, હવે કઈ દવા તમે બદલી ઘણી, હવે ન ચાલે એમ. આપણે ડાક્ટરને દવા બધું બદલીએ છીએ. અહીંયા દુખી થવાના જે ઉપાયો, એનો મૂળ જે મોહ છે એ મોહ બદલવાનો આપણે ક્યારે પણ ઉપાય કરતા નથી. આ એક મોટી ટ્રેજેડી છે, એટલા માટે આપણે આપણી જાતને અજ્ઞાની સ્વીકારવી પડે છે. અને એવો મોહ છૂટીને જે મોહ છૂટવાની વિદ્યા, અધ્યાત્મ વિદ્યા ઉપાય બતાવે છે એને આપણે જ્ઞાની કહીએ છીએ, અને એ જ્ઞાનીને આપણે વંદન કરીએ છીએ, એને આપણે પૂજીએ છીએ, અને એ જ્ઞાની મહાજ્ઞાની થાય ત્યારે તીર્થંકર અરિહંત થાય છે, અને એની આપણે પૂજા મૂર્તિ બેસાડીને પણ પૂજા કરીએ છીએ, ભલે સાક્ષાત અત્યારે ન હોય તો એની મૂર્તિ બનાવીને પણ પૂજા કરીએ છીએ. કારણ કે એ સુખી થવાનો ઉપાય જાણે છે, બતાવે છે, બતાવીને ગયા છે. આપણે જાણતા નથી, જાણતા નથી એટલું જ નહીં પણ જાણતા નથી માટે એનો ઉપાય આપણે કાંઈ બીજો બદલવો જોઈએ એ માટે પણ, બુદ્ધિશાળી હોવા છતાં પણ એવી બુદ્ધિનો ઉપયોગ કરતા નથી કે કંઈક કરીએ આમાંથી. વખતને જતા વાર લાગતો નથી, બાળપણ ક્યારે ચાલ્યું ગયું ખબર નથી, યુવાને ક્યારે ચાલી જશે ખબર નહીં રહે, અને તબિયત લથડશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ હવે કદાચ સર્ટન નથી કે આપણે ક્યાં સુધી હોઈએ કે ન હોઈએ. અને ઉપર તો સીલિંગ છે જ, 80, 70, 80, 90, બસ પછી તો માથું ભટકાવવાનું છે. કોઈ વધારે એથી વધારે તો આગળ ચાલતું નથી. જ્યારે આ પરિસ્થિતિ છે તો રોજ ખાઈને ઊંઘીને મરી જવું, રોજ ખાઈને ઊંઘીને મરી જવું, એમાં ડાપણ શું છે? એમાં વિચારવાનપણું શું છે? એમાં ઇન્ટેલિજન્સી શું છે? તો એ તો પશુ પક્ષે ખાઈ ખાઈને મરી જાય છે. બહુ તો આપણે કુટુંબ પરિવારનું વધારે કરીશું તો એ પણ એના કુટુંબ પરિવારને સાચવે છે. ચકલીએ પણ ચકલાના બચ્ચાને મોઢામાં દાણો દે છે, નાનું બાળક હોય ત્યાં સુધી. પાંખા વેચારે ઉડી જાય છે તો છોકરા ભાઈ આપણા જુદા થઈ જાય છે. પાંખા વેચારે તો બધા ઉડી જાય. પણ બુદ્ધિમાની પણ શું ક્યાં, વિચારશીલ પણ ક્યાં રહ્યું? એ શોર્ટ સાઇટેડ પરિસ્થિતિ છે કે આપણે માત્ર 100-150 વર્ષનો જ વિચાર કરીએ છીએ અને છતાં પણ સુખી થતા નથી. આપણો આત્મા અનંતકાળ જીવતો રહેવાનો છે તો હવે પછી અહીંથી શરીર છૂટ્યા પછી જ્યાં ક્યાં પણ જશું એના માટે આપણે શું વિચાર્યું છે, શું કર્યું છે, ત્યાં શું વ્યવસ્થા છે, શું અવસ્થા થવાની છે કાંઈ ખબર નથી. ખબર નથી તો ઠીક, પણ એ સંબંધીનો વિચાર કરવાનો સ્કોપ હોવા છતાં પણ આપણે વિચાર કરતા નથી. તો પછી આપણે વિચારશીલતા અને બુદ્ધિમાની પણ કેટલું એના ઉપર એક ક્વેશ્ચન માર્ક મૂકવો જોઈએ, પ્રશ્ન ચિહ્ન મૂકવું જોઈએ કે આપણે ખરેખર બુદ્ધિશાળી છીએ કે કેમ. શું કે છે મૂળ વિષય ઉપર આપણે આવીએ કે જ્યારે કોઈ જીવને સંસારના દુઃખોથી ત્રાસ પામીને છૂટવાની ઈચ્છા ખરેખર થાય છે ત્યારે મોહાશક્તિથી મૂંઝાય છે અને મોહના પરિણામો થાય છે. મોહની કર્મનો એને ઉદય પણ હોય છે, કેમ કે પૂર્વે મોહ કર્યો છે, મોહ કર્મો બાંધ્યું છે, એનો ઉદય આવે છે. ઉદય આવે છે ત્યારે જોડાઈને મોહ થાય છે. પણ મોહના થવા થતી વખતે બે પ્રકારના ભાવ થાય. બહુભાગ સંસારી જીવોને રસ પડે, મીઠું લાગે, સારું લાગે, અને જે મુમુક્ષુ હોય એને મૂંઝવણ થાય, એને ગુંગળામણ થાય, એને એમ થાય કે અરે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે છૂટાય, હા કેવી રીતે છૂટાય. જેમ કોઈ નાક બંધ કરી દે અને ગુંગળામણ થાય એવી એને મૂંઝવણ થવા માંડે. અને મૂંઝવણ થાય તો જ મૂંઝવણથી છૂટવાનો રસ્તો માણસ ગોતે, ન મૂંઝાય ત્યાં સુધી કોઈ ગોતવા તૈયાર થતો નથી. કે આપણે આપણા કુટુંબમાં જે રીતે ધર્મ થતો એ રીતે કરી લ્યો ને હવે બાકી આપણે મજા છે બધી. એટલે જ્યાં સુધી મૂંઝવણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રાણી, કોઈ પણ મનુષ્ય મૂંઝવણથી છૂટવાનો ખરેખર ઉપાય કરી શકે નહીં. અરે જીવતા જીવતા ટેન્શન વધે અને મૂંઝાય તો મરીને પણ ટેન્શનથી છૂટવા માંગે, આપ વાત કરે કરે કે ન કરે? કેમ કે મૂંઝવણ એક ચીજ એવી છે કે ત્યાંથી છૂટ્યા વગર રહી શકાય જ નહીં. એમ મોહાશક્તિથી જીવ મૂંઝાય ત્યારે સમજવું કે હવે આ જીવને મોક્ષ જોઈએ છે, અને ત્યારે એને મોક્ષ મળ્યા વગર નહીં રહીએ, એ પાછું ગેરેન્ટેડ વાત છે. એ જીવને સુખ શાંતિ ને પરમાનંદ મળશે, મળશે ને મળશે, પણ મૂંઝાશે. તો જ્યાં સુધી નહીં મૂંઝાય ત્યાં સુધી ભલે લહેર કરે કે દુઃખી થાય, જે થવું હોય તે. જન્મ મરણથી છૂટવાનું નથી અને મનુષ્ય ભવ કઈ વારંવાર મળતો નથી. કર્મગ્રંથના નિયમ પ્રમાણે અને તીર્થંકર દેવના સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે मनुष्य जन्म कोई पण जीव ने कोई पण आत्मा ने अनंत काले भाग्येज मळे छे एटली दुर्लभ वस्तु छे એટલે મનુષ્ય આયુ છે બહુ દુર્લભ છે ચિંતામણી રત્નથી પણ મનુષ્ય જીવનનો એક સમય પણ અધિક મૂલ્યવાન છે એમ શ્રીમદજી કૃપાળુ દેવે એક જગ્યાએ કહ્યું છે અને કયો કે કોઈ પણ મોટા શહેનશાહ હોય લોર્ડ કિંગ એમ્પરર એને મૃત્યુ આવે ને એમ કે ભાઈ એક સેકન્ડ એને વધારે જીવાડી દો કોઈ હું સંપત્તિ આખી રાજ આપી લખી દઉં હું ગુલામ થઈ જાઉં એક સમય વધે નહીં મનુષ્યપણાનો એક સેકન્ડ એક સમય આયુષ્ય નથી મળતું કોઈને એ તો ફિક્સ થઈ ગયેલી વાત છે એ ટાઈમ પૂરો થયો એટલે દેહ ને આત્મા જુદા થઈ જવાના ગમે તે પરિસ્થિતિમાં એવું જે મનુષ્ય જીવન છે એ ફક્ત ખાવા પીવાને રડવા પાછળ કે થોડા ટાઈમની મોજ મજા પાછળ ખર્ચી નાખવું અને પછી દુર્ગતિમાં ને અધોગતિમાં ચાલ્યું જવું એને બુદ્ધિમાને તો ન કહેવાય મૂર્ખામી ચોક્કસ કહેવાય અને એ બહુભાગ મનુષ્યો એમ જ જીવે છે કોઈ કોઈ જીવ આવી વાતો કાને પડે ત્યારે જાગી જાય છે અને પોતાના જીવનનો રસ્તો બદલે છે આ દિશામાં એ આગળ વધવા માગે છે આ દિશામાં આગળ વધવા માટેના પ્રયત્નો કરે છે અને પ્રયત્નો કરે છે ત્યારે જરૂર સફળ થાય છે એવો આ માર્ગ છે કે તીર્થંકર દેવની ગેરંટી છે બધા તીર્થંકરોની એક નહીં કે જો કોઈ પણ જીવ ખરેખર મોક્ષ પામવાની ઈચ્છાવાળો થાય તો એ મોક્ષ પામે પામે ને પામે એટલે મોક્ષનું મૂળિયું મોક્ષ પામવાની ઈચ્છામાં હોવાથી કૃપાળુ દેવે આ વાત અહીંયા પાયાને શરૂ કરી છે પણ મોક્ષનો મહેલ એનો પાયો એટલો જ કોન્ક્રીટ જોઈએ ઉપર ઉપરની ઈચ્છાથી ન ચાલે કોન્ક્રીટ જોઈએ એટલે ઉપર ઉપરની ઈચ્છાથી ન ચાલે એક મોક્ષને વિશે જ યત્ન કરવો બીજી જવાબદારીઓ અને બીજા કાર્યો હોય એ કરે છે જ્ઞાનીઓ પણ કરે છે એ પોતે પણ મુંબઈમાં મોટું બિઝનેસ કરતા હતા એ વખતમાં ઓવરસીઝ બિઝનેસ કરતા હતા એ છતાં પણ મુખ્યતા ગૌણતાનો સવાલ છે આપણને સંસારના કાર્યો મુખ્ય છે ધર્મ ગૌણ છે જ્ઞાનીઓને આત્મકલ્યાણ અને આત્મશાંતિ મુખ્ય છે સંસારના કાર્યો ગૌણ છે બંને ટ્રેક તો બંને છે પણ એ મુખ્ય ગૌણ કઈ છે એના ઉપર આખું જીવન ચાલે છે એટલે એક મોક્ષને વિશે જ યત્ન કરવો એમાં મોક્ષની મુખ્યતા આપવી અથવા જેનાથી હંમેશને માટે સુખ શાંતિને આનંદ મળતો હોય અને બધા જ પ્રકારના સંસારના દુઃખો ન થતા હોય ઉત્પન્ન ન થતા હોય તો એવા કામને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ એ કોઈ સમજાવવાનો વિષય છે એ કોઈ કહેવાનો વિષય છે ખરો કે બિલકુલ નહીં આટલું મોટું એચિવમેન્ટ હોય જેનો એની ટોપ પ્રાયોરિટી જ હોય એ સમજાવવાની જરૂર ન હોઈ શકે છતાં પણ સમજાવવું પડે છે એ મોટી ટ્રેજેડી છે બાકી અચીવમેન્ટ આવડું મોટું છે અને પછી અનન્ય પ્રેમથી એટલે પૂરી લાગણીથી પૂરી લગ્નથી મોક્ષના માર્ગમાં પ્રતિક્ષણે એના ભાવો ચાલુ થઈ જાય છે ત્યારે એને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે, અને એ મુમુક્ષુતાનું ફળ હંમેશને માટે સુખી થવું તે છે. કોઈ પણ માણસને પૂછો, ભલે એને વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, સુખી થવું છે તો એ વિચારીને જવાબ નહીં દે, વગર વિચારે હા પડશે, ઊંઘમાં પણ હા પડશે. થોડું સુખ જોઈએ છે કે પૂરું સુખ જોઈએ છે, તો કે પૂરેપૂરું. થોડા ટાઈમ માટે જોઈએ છે કે હંમેશના માટે, તો કે હંમેશના માટે. આ વગર વિચારે બધા જીવનો અભિપ્રાય હોવા છતાં પણ, અને એવું સુખ આ એક મોક્ષ માર્ગમાં ને મોક્ષમાં હોવા છતાં પણ, એ વિશે જે દુર્લક્ષ સેવાય છે, એની ગૌણતા થાય છે, એ એક વિચારણીય પ્રશ્ન છે. અને આજના સ્વાધ્યાયમાં એના ઉપર વિશેષ વિચાર બધા કરે એવી ભાવનાથી સમય સમાપ્ત થયો છે. આજનો સ્વાધ્યાય સમાપ્ત કરીશું.